એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની એટલે એવી રચનાની વાત કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને વિચારતા કરી દીધા છે. રોબર્ટ એમ પિર્સિગનું ઝેન એન્ડ ધી આર્ટ ઓફ મોટરસાયકલ મેન્ટેનન્સ.
અને ગુજરાતીમાં આપણે કહી શકીએ ઝેન અને મોટરસાયકલ જાળવણી, ગુણવત્તાનું તત્વજ્ઞાન.
બરાબર. ભલે ને આ પુસ્તક લગભગ 50 વર્ષ જૂનું હોય, પણ એમાં જે વાતો છે ને
એ આજે પણ એટલી જ લાગુ પડે છે, કદાચ વધારે, કારણ કે આપણે ટેકનોલોજીથી એટલા ઘેરાયેલા છીએ અને જીવનમાં અર્થની શોધ તો સતત ચાલતી જ રહે છે.
અને પેલી જે વાત છે, મન અને મશીન વચ્ચેની ખાઈ, એ જાણે વધતી જતી હોય એવું લાગે ક્યારેક.
આ પુસ્તક બસ એ જ ખાઈને પૂરવાનો એક અનોખો તત્વજ્ઞાન ભરેલો પ્રયાસ છે.
અને એના લેખક રોબર્ટ પિર્સિગ પણ સામાન્ય વ્યક્તિત્વ નહોતું એમનું.
બિલકુલ નહીં. એમનો આઈક્યુ જુઓ તો 170, અસાધારણ કહેવાય. નાની ઉંમરે જ યુનિવર્સિટી પહોંચી ગયા બાયોકેમિસ્ટ્રી ભણવા.
પણ જીવન કંઈ સીધી લીટીમાં નહોતું.
ના, જરાય નહીં. કોરિયામાં લશ્કરી સેવા આપી અને ત્યાં જ એમને પૂર્વના તત્વજ્ઞાનમાં રસ પડ્યો. પછી પાછા આવીને ફિલોસોફી, પત્રકારત્વ, અરે રેટરિક એટલે કે વક્તૃત્વ કળા પણ શીખવી મોન્ટેના સ્ટેટ કોલેજમાં.
એમની આખી જિંદગી જાણે પશ્ચિમના તર્ક અને પૂર્વની શાંતિ, આ બંને વચ્ચે કંઈક સંતુલન શોધવામાં ગઈ.
અને એમની સૌથી અલગ, સૌથી તીવ્ર શોધ હતી પેલી, ગુણવત્તાની, ક્વોલિટી. આ શબ્દ પાછળ એ એટલા ઊંડા ઉતર્યા કે શૈક્ષણિક જગત સાથે એમનો સંઘર્ષ થયો.
હા, અને આ કોઈ ખાલી બૌદ્ધિક ચર્ચા નથી એમના માટે.
ના ના, આ તો એમના અસ્તિત્વનો સવાલ બની ગયો હતો. એટલો તીવ્ર સંઘર્ષ કે એમને ગંભીર માનસિક બીમારી થઈ, પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા.
અચ્છા.
અને એમને ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી એટલે કે ECT પણ લેવી પડી. એનાથી એમની જૂની યાદો, એમના વ્યક્તિત્વનો એક મોટો હિસ્સો જાણે ભૂંસાઈ ગયો.
ઓહ.
આ પુસ્તકમાં એ એમના એ ભૂતકાળના સ્વ, જેને એ ફેડરસ કહે છે, એની સાથે સંવાદ પણ કરે છે, સંઘર્ષ પણ કરે છે.
એટલે જ એમનો દ્રષ્ટિકોણ આટલો યુનિક, આટલો ઊંડો છે. એ ખાલી ફિલોસોફર નથી, પણ જીવનના ઊંડા સંકટમાંથી પસાર થયેલા માર્ગદર્શક જેવા છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? પિર્સિગ આપણને શું કહેવા માંગે છે?
મૂળ વાત એમ છે કે પિર્સિગના મતે પશ્ચિમી વિચારધારાએ એક મોટી ગડબડ કરી છે. એણે દુનિયાને બે ચોખ્ખા ભાગમાં વહેંચી દીધી છે.
કયા બે ભાગ?
એક તરફ છે વિજ્ઞાન, તર્ક, ટેકનોલોજી, જેને પિર્સિગ ક્લાસિકલ દ્રષ્ટિકોણ કહે છે, અને બીજી તરફ છે કલા, લાગણી, અંતસ્ફૂર્ણા, અનુભવ, એને એ રોમેન્ટિક કહે છે.
અચ્છા, એટલે તર્ક વિરુદ્ધ લાગણી જેવું?
હા, કંઈક એવું જ. અને પિર્સિગ માને છે કે આ જ વિભાજનને કારણે આપણે આધુનિક જીવનમાં અસંતોષ અનુભવીએ છીએ. આપણા કામથી, આપણી આસપાસની વસ્તુઓથી, ક્યારેક પોતાની જાતથી પણ દૂર થઈ ગયા છીએ.
જાણે એક પ્રકારનું અલિપ્તપણું, નહીં?
બરાબર. જાણે મન કંઈક બીજું કહે છે અને દિલ કંઈક બીજું.
તો પછી ઉપાય શું? ટેકનોલોજીથી ભાગી જવું, પાછા પ્રકૃતિમાં જતા રહેવું?
ના ના, આ જ રસપ્રદ વાત છે. પિર્સિગ ટેકનોલોજીનો વિરોધ નથી કરતા. એ એમ નથી કહેતા કે મોટરસાયકલ ખરાબ છે.
તું પછી?
એ કહે છે મોટરસાયકલને સમજો, એની જાળવણી કરો ધ્યાનથી, કાળજીથી. સમસ્યા ટેકનોલોજીમાં નથી, પણ એની સાથેના આપણા સંબંધમાં છે.
એટલે
ટેકનોલોજી સાથે વધુ સભાન રીતે જોડાવાની વાત છે.
બરાબર.
અને આ જોડાણનો પાયો છે પેલો એમનો મુખ્ય શબ્દ, ગુણવત્તા.
ક્વોલિટી?
હા. આ ગુણવત્તા એટલે શું? કોઈ વસ્તુની ક્વોલિટી સારી છે કે ખરાબ એવું, કે પછી એ વ્યક્તિગત પસંદગી છે?
પિર્સિગ કહે છે એનાથી કંઈક વધુ ઊંડું છે. ગુણવત્તા એ માત્ર વસ્તુનો ગુણધર્મ, ઓબ્જેક્ટિવ નથી, કે માત્ર આપણા મનનો ભાવ, સબ્જેક્ટિવ પણ નથી.
તો પછી શું છે?
એ કહે છે કે ગુણવત્તા એવો અનુભવ છે જે આપણે વિષય અને વસ્તુ, દુનિયા એવા ભાગલા પડે તે પહેલાનો છે. એ વાસ્તવિકતા સાથેનો પહેલો સીધો સંપર્ક છે.
દાખલો આપી શકો?
જેમ કે કોઈ સુંદર દૃશ્ય જોઈને કે કોઈ ઉત્તમ કારીગરી જોઈને આપણને અંદરથી જે વાહ નો અનુભવ થાય છે ને.
એ વાહ એટલે ગુણવત્તા. આપણે એને ઓળખી લઈએ છીએ, ભલે એને શબ્દોમાં વર્ણવી ન શકીએ. એ તર્ક પહેલાનો અનુભવ છે.
બહુ રસપ્રદ વિચાર છે, અને આ બધી વાતો એક લાંબી મુસાફરી દરમિયાન કહેવાય છે, ખરું ને?
હા, પુસ્તકમાં એક સાથે ત્રણ યાત્રાઓ ચાલે છે.
ત્રણ યાત્રાઓ કઈ કઈ?
એક તો છે ભૌતિક યાત્રા. લેખક, એમનો દીકરો ક્રિસ અને એમના મિત્રો જ્હોન અને સિલ્વિયા મિનેસોટાથી કેલિફોર્નિયા સુધી મોટરસાયકલ પર જાય છે.
અચ્છા, અને બીજી?
બીજી છે બૌદ્ધિક યાત્રા. રસ્તામાં લેખક જાણે પ્રવચન આપતા હોય એમ ફિલોસોફીની, ગુણવત્તાની, ઇતિહાસની વાતો કરે છે.
એને એ ચટોકવા કહે છે.
ચટોકવા એ શું છે?
એ જૂના જમાનામાં અમેરિકામાં ફરતી શૈક્ષણિક સભાઓ જેવું હતું, જ્ઞાનગોષ્ઠી જેવું જ સમજો ને.
હમ, અને ત્રીજી યાત્રા?
એ સૌથી અંગત છે, મનોવૈજ્ઞાનિક યાત્રા. લેખકનો પોતાના ભૂતકાળના સ્વ પેલો ફેડરસ એની સાથેનો આંતરિક સંઘર્ષ અને સમાધાન શોધવાનો પ્રયાસ.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. ચાર ભાગ છે, બરાબર?
હા.
પહેલા ભાગમાં શું થાય છે?
પહેલા ભાગમાં અધ્યાય 1-78 યાત્રા શરૂ થાય છે, અને તરત જ આપણને પેલા બે દૃષ્ટિકોણ દેખાય છે, ક્લાસિકલ અને રોમેન્ટિક.
ક્લાસિકલ એટલે લેખક પોતે.
હા, જે પોતાની જૂની મોટરસાયકલની જાતે જાળવણી કરે છે, એને એના પાર્ટ્સની ખબર છે, એન્જિન કેવી રીતે કામ કરે છે સમજે છે, એને એમાં તર્ક દેખાય છે, એક પ્રકારનું સૌંદર્ય પણ.
અને રોમેન્ટિક એટલે એમના મિત્રો જ્હોન અને સિલ્વિયા.
બરાબર, એમની પાસે નવી મોંઘી બાઇક છે, પણ જો એમાં કંઈ થાય તો સીધા મિકેનિક પાસે.
એમને એન્જિન ખોલવામાં કે સમજવામાં રસ નથી.
ના, એમને બસ મુસાફરીનો રોમાંચ જોઈએ છે, આસપાસના દૃશ્યો માણવા છે. ટેકનોલોજી એમને થોડી અટપટી, કંટાળાજનક, કદાચ ડરાવણી પણ લાગે છે.
આ પરિસ્થિતિ ઘણા લોકો અનુભવતા હશે નહીં?
ચોક્કસ. કોઈને કમ્પ્યુટરના હાર્ડવેરમાં રસ પડે, કોઈને ખાલી સોફ્ટવેર વાપરવામાં.
અહીં જ પીરસિગ ગમ્પશન ટ્રેપ્સની વાત શરૂ કરે છે.
ગમ્પશન ટ્રેપ્સ
એટલે શું?
ગમ્પશન એટલે ઉત્સાહ, કામ કરવાનો જુસ્સો, અને ટ્રેપ્સ એટલે ફાંસો કે અવરોધ, એટલે કે એવા માનસિક કે ભૌતિક અવરોધ જે આપણો કામ કરવાનો ઉત્સાહ મારી નાખે.
જેમ કે?
જેમ કે કોઈ સ્ક્રૂ બરાબર ફિટ ન થાય, કોઈ નાનો પાર્ટ ખોવાઈ જાય, કોઈ કામ ધાર્યા કરતા બહુ અઘરું લાગે, કે વારંવાર નિષ્ફળતા મળે.
હા, આવ તો ખયા કરે.
પીરસિક કહે છે કે આવા સમયે ખાલી ટેકનિકલ નોલેજ કામ નથી આવતું, એનાથી વધુ જરૂરી છે ધીરજ, શાંત મન, એક પ્રકારની મનની શાંતિ. આ જ ઝેન પાસું છે.
અને આ જ ભાગમાં લેખક અને એમના દીકરા ક્રિસ વચ્ચે થોડો તણાવ દેખાવા માંડે છે, અને પેલા ફ્રેડરસનો ઉલ્લેખ પણ શરૂ થાય છે.
હા, પછી બીજા ભાગમાં અધ્યાય 89-15 યાત્રા મોન્ટાના પહોંચે છે, જ્યાં લેખક પહેલા ભણાવતા હતા, એટલે ફ્રેડરસની વાર્તા વધુ ખુલે છે.
ફ્રેડરસ કોણ હતો બરાબર?
ફ્રેડરસ એ લેખકનો જ ભૂતકાળનો સ્વ હતો. અત્યંત બુદ્ધિશાળી, પણ એટલો જિદ્દી, તીવ્ર, અને એ પેલી ગુણવત્તા શું છે એની શોધમાં પાગલ હતો.
તો એને શું જવાબ મળ્યો?
ફેડરસનો તર્ક એ હતો કે ગુણવત્તાને તમે તાર્કિક રીતે વ્યાખ્યાયિત ન કરી શકો, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી, પણ દરેક જણ એને ઓળખી શકે છે, અનુભવી શકે છે.
એટલે વ્યક્તિલક્ષી પણ નથી અને વસ્તુનિષ્ઠ પણ નથી.
બરાબર, એ બંનેના મિલનથી, અથવા એમ કહો કે એ બંનેના ભાગલા પડ્યા પહેલાંની વાસ્તવિકતા છે. પણ એના પ્રોફેસરો અને શૈક્ષણિક જગત આ વાત સ્વીકારવા તૈયાર નહોતા, કારણ કે પશ્ચિમી ફિલોસોફી બધું આ બે ખાનામાં જ વહેંચે છે. કાં તો મનમાં હોય, સબ્જેક્ટિવ, કાં તો બહાર વસ્તુમાં હોય, ઓબ્જેક્ટિવ. ફેડરસ કહેતો કે આ ખાના પાડ્યા એ જ મૂળભૂત ભૂલ છે, એનાથી આપણે ગુણવત્તાના સીધા અનુભવને અવગણીએ છીએ.
અહીં ગમ્પશન ટ્રેપ્સની વાત પણ વધુ વિગતે આવે છે ને?
હા, એ સમજાવે છે કે કેવી રીતે ઉતાવળ, અધિરાઈ, ગુસ્સો, અહંકાર, આ બધું આપણને કામમાં અટકાવી દે છે. અને ઉપાય શું?
શું છે ઉપાય?
અટકી જાઓ, શાંત થાઓ, કદાચ થોડો આરામ કરો, સમસ્યાને નવા દૃષ્ટિકોણથી જુઓ. ઉતાવળમાં કે ગુસ્સામાં કામ કરવાથી ભૂલો જ વધશે, શાંત મન સાચો રસ્તો બતાવશે.
આનું હોય કે કોઈ પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય.
એકદમ. હવે ત્રીજા ભાગમાં અધ્યાય 16-22-25 લેખક અને ક્રિસ એકલા જ આગળ વધે છે, મિત્રો પાછા વળી જાય છે.
હા, અને અહીં ફિલોસોફી વધુ ગહન બને છે.
હા, અહીં પીરસિંગ ગુણવત્તાનું તત્વ મીમાંસા, મેટાફિઝિક્સ ઓફ ક્વોલિટી રજૂ કરે છે. એનો દાવો તો એવો છે કે ગુણવત્તા જ મૂળભૂત વાસ્તવિકતા છે. સબ્જેક્ટ આપણે અને ઓબ્જેક્ટ દુનિયા એ ગુણવત્તામાંથી જ પેદા થાય છે.
એટલે કે અનુભવ પહેલા આવે છે અને પછી આપણે એને હું અને તે માં વહેંચીએ છીએ.
કંઈક એવું જ. અને એ પ્રાચીન ગ્રીક ફિલોસોફરો ખાસ કરીને પ્લેટો અને એરિસ્ટોટલની ટીકા કરે છે.
શા માટે?
કારણ કે એ માને છે કે એમણે શ્રેષ્ઠતા કે ગુણવત્તા અરેટે ને ગૌણ બનાવી દીધી અને એની ઉપર અમૂર્ત વિચારો જેમ કે સત્ય શુભ ને મૂકી દીધા. એનાથી જ પશ્ચિમી વિચારમાં પેલો તર્ક અને અનુભવ વચ્ચેનો ભાગલાવાદ શરૂ થયો.
એટલે ફિડરસ પોતાને આ ઐતિહાસિક ભૂલ સુધારનાર માનતો હતો.
હા, એક ક્રાંતિકારી જેવો. પણ આ બૌદ્ધિક ઊંચાઈની સાથે એનું અંગત જીવન પડી ભાંગ્યો. એ એકલો પડી ગયો, સમાજથી વિખૂટો થઈ ગયો
અને એનું પરિણામ
એને માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવ્યો, હોસ્પિટલમાં દાખલ કરાયો અને ECT આપવામાં આવી. આ બધી વાતો હવે પુસ્તકમાં વધુ સ્પષ્ટ થાય છે.
અને આ બધાનો પડછાયો લેખક અને ક્રિસ્ન સંબંધ પર પડે છે.
હા, ક્રિસ વધુને વધુ બેચેન દુઃખી થતો જાય છે. એને પોતાના પિતાનો પેલો જૂનો જુસ્સાવાળો ફેડરસ્વ યાદ આવે છે. અત્યારના પિતા એને વધુ પડતા શાંત, દૂર અને લાગણી વગરના લાગે છે.
અને પછી આવે છે ચોથો અને અંતિમ ભાગ, અધ્યાય 232, 35-62.
હા, કેલિફોર્નિયા નજીક પહોંચતા વાર્તા પરાકાષ્ઠાએ પહોંચે છે. ક્રિસ ભાવનાત્મક રીતે તૂટી પડે છે. એ પિતા પર આરોપ મૂકે છે કે તેઓ એને પ્રેમ નથી કરતા, એમની પરવા નથી કરતા.
આ બહુ જ સંવેદનશીલ ક્ષણ હશે.
ખૂબ જ. લેખકે જે રક્ષણાત્મક દિવાલ પોતાની આસપાસ ઊભી કરી હતી તે તૂટી પડે છે. એમને સમજાય છે કે તેઓ પોતાના ભૂતકાળથી, ફેડરસથી ભાગી નહીં શકે.
તો એ શું કરે છે?
એ હિંમત બતાવે છે. એ ક્રિસ સાથે ખુલીને વાત કરે છે, ફેડરસ વિશે, પોતાના એ બીજા માણસ વિશે, પોતાની બીમારી અને સારવાર વિશે. એ ફેડરસને દુશ્મન નહીં પણ પોતાના જ એક ભાગ તરીકે સ્વીકારે છે.
અને આ સ્વીકૃતિથી શું બદલાય છે?
એનાથી પિતા પુત્ર વચ્ચેનું અંતર ઘટે છે, એક નવો સંબંધ બંધાય છે. લેખક ફેડરસના પાગરપડાને માત્ર બીમારી તરીકે નથી જોતા પણ સત્યને અત્યંત તીવ્રતાથી જોવાની અને દુનિયા દ્વારા ન સમજાય તેવી સ્થિતિ તરીકે જુએ છે.
એટલે યાત્રા પૂરી થાય છે પણ સાચી યાત્રા તો હવે શરૂ થાય છે.
બરાબર. સ્વસ્થ થવાની, સંકલિત થવાની, ગુણવત્તા સાથે જીવવાની યાત્રા. અને અહીં આપણને સમજાય છે કે પેલી મોટરસાયકલ જેની આખી વાત ચાલે છે એ ખરેખર તો
આપણું સ્વ છે, આપણી જાત.
હા, અને એની જાળવણી કરવાની કળા એ જ સારી રીતે જીવવાની કળા છે. મોટરસાયકલની કાળજી લેવી અને પોતાના દીકરાની કાળજી લેવી એ બંને ગુણવત્તાના સિદ્ધાંતની જ અભિવ્યક્તિ છે.
અદ્ભુત. આખા પુસ્તકનો સાર જાણે આ રૂપકમાં આવી જાય છે. તો આટલી ઊંડી ચર્ચા પછી મુખ્ય સંદેશા શું તારવી શકીએ આપણે?
જુઓ, પહેલો અને સૌથી મહત્વનું સંદેશ ક્લાસિકલ અને રોમેન્ટિક, એટલે કે તર્ક અને લાગણી, ટેકનોલોજી અને કલા, આ બે વચ્ચેના ભાગલા કૃત્રિમ છે. આપણે એ બંનેને સાથે લાવવાની જરૂર છે.
જેમ કે કોઈ સારા કારીગર પાસે ટેકનિકલ કુશળતા પણ હોય અને સૌંદર્યની સમજ પણ હોય.
બરાબર. બીજો મુદ્દો છે ગુણવત્તાની પ્રાધાન્યતા. ગુણવત્તા એ ખાલી આપણી પસંદ નાપસંદની વાત નથી, એ વાસ્તવિક છે. એ આપણા કામને, આપણા જીવનને અર્થ આપે છે. જેમ કે શિક્ષણમાં માત્ર માર્ક્સ નહીં પણ સાચી સમજણ અને ઉત્કૃષ્ટતાનું લક્ષ્ય રાખવું.
ત્રીજું, તમે પેલી કાળજીની વાત કરી હતી.
હા, કાળજીનું મહત્વ. આપણે જે પણ કામ કરીએ એના પ્રત્યેનો આપણો અભિગમ, આપણી કાળજી, એ કદાચ ટેકનિકલ જાણકારી કરતાં પણ વધુ મહત્વનું છે. ધ્યાનથી, પ્રેમથી કરેલું નાનું કામ પણ સંતોષ આપે છે. આ જ એલિનેટેડ લેબર, એટલે કે કામથી વિમુખ થઈ જવાની સમસ્યાનો ઉકેલ છે.
આપણા રોજિંદા કામમાં પણ આ લાગુ પડે, ઘરકામ હોય કે ઓફિસનું કામ.
સંબંધો અને ભાવનાત્મક જરૂરિયાતોને ભૂલી ન જવાય, ખાસ કરીને આજના માહિતીના યુગમાં આ વાત બહુ અગત્યની છે.
પાંચમો મુદ્દો, પેલો પૂર્વ અને પશ્ચિમના સમન્વયનો.
હા, ઝેન એટલે કે ધ્યાન, શાંતિ અને મોટરસાયકલ જાળવણી એટલે કે તર્ક, ટેકનોલોજી, આ બંનેનો સમન્વય આધુનિક જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો તો એવા છે કે સીધા જ યાદ રહી જાય અને વિચારતા કરી દે.
હા, જેમ કે પેલું વાક્ય, વાસ્તવિક મોટરસાયકલ જેના પર તમે કામ કરી રહ્યા છો તે તમે પોતે નામનું મશીન છે.
આનો અર્થ શું થાય?
મતલબ કે તમે જ્યારે કોઈ પણ કામ કરો છો, ભલે બાઇક રિપેર કરતા હો કે રસોઈ બનાવતા હો, તમે ખરેખર તો તમારી જાત પર જ કામ કરી રહ્યા છો. એ કામ દ્વારા તમે તમારી જાતને સમજો છો, સુધારો છો.
દરેક કામ આત્મવિકાસની તક છે.
બરાબર. અને ગુણવત્તા વિશે પેલું વાક્ય, ગુણવત્તા એ વિચાર અને કથનનું લક્ષણ છે જે વિચાર્યા વિનાની પ્રક્રિયા દ્વારા ઓળખાય છે.
એટલે કે ગુણવત્તાનો અનુભવ બુદ્ધિ કરતા પહેલા થાય છે, એ સહજ છે.
હા, અને આ પણ બહુ મહત્વનું, દુનિયાને સુધારવાની જગ્યા પહેલા પોતાના હૃદય, મન અને હાથમાં છે, અને પછી ત્યાંથી બહારની તરફ કામ કરવું.
એટલે કે પરિવર્તનની શરૂઆત અંદરથી પોતાના કામમાં ગુણવત્તા લાવવાથી થાય છે.
અને પેલું અટવાઈ જવા વિશે, અટવાઈ જવાથી બચવું ન જોઈએ, તે તમામ વાસ્તવિક સમજણનું માનસિક પૂર્વગામી છે.
મુશ્કેલીઓ અને અવરોધો ખરેખર તો શીખવા માટે જરૂરી છે એમ.
હા, એના વગર સાચી સમજણ આવતી નથી. અને છેલ્લું, બુદ્ધ ભગવાન ડિજિટલ કમ્પ્યુટરના સર્કિટમાં અથવા સાયકલ ટ્રાન્સમિશનના ગિયર્સમાં એટલી જ સહજતાથી નિવાસ કરે છે જેટલો પર્વતની ટોચ પર અથવા ફૂલની પાંખડીઓમાં.
વાહ, એટલે કે પવિત્રતા કે આધ્યાત્મિકતા ટેકનોલોજીથી અલગ નથી. જો આપણો અભિગમ સાચો હોય, કાળજીભર્યો હોય, તો એ ગમે ત્યાં મળી શકે છે.
બરાબર.
તો આ બધી ઊંડી વાતોને આપણે વ્યવહારમાં કેવી રીતે લાગુ કરી શકીએ આપણા રોજબરોજના જીવનમાં?
સૌથી પહેલું તો આપણા કામ પ્રત્યેનું વલણ બદલીને, કામને માત્ર બોજ કે પૈસા કમાવાનું સાધન ન ગણતા, એમાં ગુણવત્તા અને અંગત સંતોષ શોધવાનો પ્રયાસ કરવો.
કોઈ પ્રોગ્રામર હોય તો સુંદર ચોખ્ખો કોડ લખવાનો પ્રયત્ન કરે, એ પણ એક ગુણવત્તા છે.
હા, શિક્ષણમાં પણ ગ્રેડની પાછળ દોડવાને બદલે જિજ્ઞાસા અને સાચી સમજને મહત્વ આપવું, પછી ભલે આપણે શીખવતા હોઈએ કે શીખતા હોઈએ.
અને સંબંધોમાં?
સંબંધોમાં બૌદ્ધિક ચર્ચાઓ કરતાં વધુ ધ્યાન એકબીજા પ્રત્યેની કાળજી, ધ્યાનથી સાંભળવા પર અને ભાવનાત્મક જોડાણ પર આપવું.
પેલી ગમશન ટ્રેપ્સવાળી વાત પણ ઉપયોગી છે.
ચોક્કસ. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, કોઈ કામમાં અટવાઈ જઈએ, ત્યારે હતાશ થવાને બદલે શાંતિથી વિચારવું, મૂળ કારણ સમજવું, ધીરજ રાખવી.
અને ટેકનોલોજીનો ઉપયોગ?
એનો સભાનપણે ઉપયોગ કરવો, એના માલિક બનવું, ગુલામ નહીં. સમજવું કે તે કેવી રીતે કામ કરે છે અને એનો આપણા પર શું પ્રભાવ પડે છે.
ટૂંકમાં, રોજિંદા નાના નાના કાર્યોને પણ ધ્યાન અને કાળજીથી કરવા, એમાં ગુણવત્તા શોધવી,
એ જ ખરી ઝેન છે અને એ જ ખરી જાળવણી છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી?
મારા માટે એટલે સૌથી મોટી વાત એ છે કે ગુણવત્તા કોઈ અલૌકિક વસ્તુ નથી જે ક્યાંક દૂર મંદિરમાં કે પહાડ પર જ મળે. એ આપણા હાથમાં છે, આપણા કામમાં છે, આપણા અભિગમમાં છે. જે રીતે આપણે કોઈ કામ કરીએ છીએ, એ જ આપણા અનુભવની, આપણા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. ભાગી જવાની જરૂર નથી, પણ જે છે એમાં જ ઊંડા ઉતરવાની જરૂર છે.
અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે જે વિરોધાભાસો આપણને પરેશાન કરે છે, તર્ક અને લાગણી, વિજ્ઞાન અને કલા, મન અને હૃદય, એ ખરેખર વિરોધી નથી. એમનું સંકલન શક્ય છે અને એ જરૂરી પણ છે એક સંપૂર્ણ અર્થપૂર્ણ જીવન માટે. ગુણવત્તા આ સંકલનનો સેતુ બની શકે છે.
કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે કે આવતીકાલે એવું કયું એક નાનું રોજિંદું કામ છે જેમાં તેઓ થોડી વધુ કાળજી, થોડું વધુ ધ્યાન, થોડી વધુ ગુણવત્તા ઉમેરી શકે છે. કદાચ વાસણ સાફ કરવાનું હોય, ઈમેલ લખવાનો હોય, કે પછી બગીચામાં પાણી પાવાનું હોય, એ નાનકડો ફેરફાર પણ અનુભવ બદલી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.